તારીખ 3/11/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 265 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 206
પાનું 156 પ્રશ્ન 265માં ચાલે છે. થોડું ચાલી ગયું છે, ફરીથી લઈએ. પ્રશ્ન એ થયો છે કે મુમુક્ષુ આત્માનો અનુભવ કરવાનો પ્રયત્ન કરતો હોય ત્યારે એને દેવ શાસ્ત્ર અને ગુરુ પ્રત્યે જે શુભભાવ આવે છે, શુભભાવમાં તો શું છે, એમના ગુણાનુવાદ છે, એમના પ્રત્યેની ઉપકાર બુદ્ધિને લઈને ઉપકાર વ્યક્ત કરવાના પરિણામો છે. એવું હોય જ કે એવું ન હોય તો પણ આત્મપ્રાપ્તિ કરે. ત્યાં આપણે એ વાત બહુ પ્રચલિત નહોતી, સંકેત તો ઘણો થયો છે બેન ત્રેથી ગુરુદેવથી, પણ એ વાત પ્રચલિત નથી કે પ્રથમ સંકેત તો સત્પુરુષની ઓળખાણનો છે. તો પછી એ ભાવ નહીં આવવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? તો પહેલું સંકેત જ ન રહીએ. ગુરુમાં તો દેવશાસ્ત્ર સમાય છે, અથવા સત્પુરુષમાં દેવગુરુ શાસ્ત્ર તને સમાય છે. એટલે પ્રથમ સત્પુરુષની ઓળખાણ વિના તો પહેલું સંકેત જ નથી. પછી બીજું સંકેત આવે ને પછી આત્મા પ્રાપ્ત થાય. આત્મા પ્રાપ્ત કરવા જતા દેવશાસ્ત્ર ગુરુનો વચ્ચેનો ભાવ એના પ્રત્યે આવે કે ન આવે એ પ્રશ્ન રહેતો નથી, પણ એ વિષયથી અજાણ્યા હોય એટલે એ પ્રશ્ન ઊભો થાય. આત્મા પ્રાપ્ત કરવામાં તો શુદ્ધ પરિણામ છે, વિતરાગી પરિણામ છે, અને આ શુભ પરિણામ છે. વળી ગુરુદેવ શુભ પરિણામનો નિષેધ કરે છે. જે શુભાશુભ છેદ તાં ઉપજે મોક્ષ સ્વભાવ, તો આત્મા પ્રાપ્ત કરવામાં તો મોક્ષ સ્વભાવ આત્મ સ્વભાવ પ્રગટ થાય છે, શુભાશુભથી નહીં. શુભાશુભનો છેદ કરવાનો છે, નાશ કરવાનો છે. છેદતા એટલે નાશ કરતા. દેવગુરુ શાસ્ત્રનો શું, બીજા સ્વભાવ જવા દો, દયાદાનના સ્વભાવ જવા દો, જાત્રાના સ્વભાવ જવા દો, વ્રત નિયમના જવા દો. પણ દેવગુરુ શાસ્ત્રના સ્વભાવનો શું? તો એ તો આવે છે, બીજા આવે કે ન આવે, પણ આ તો આવે છે એમ લીધું છે. ત્યાં મુમુક્ષુની ભૂમિકામાં તેવા ભાવ આવે. હજી મુમુક્ષુની ભૂમિકા કઈ વિતરાગ સ્વભાવવાળી તો છે ને, તો સ્વભાવવાળી છે. તો સ્વભાવ ક્યાં આવશે? શું તમે માંદાને હાજા કરવાના સ્વભાવ આવશે કે ગરીબને કપડાં આપવાના સ્વભાવ આવશે? એને દેવગુરુ શાસ્ત્રના સ્વભાવ આવશે. અને વિતરાગ દશામાં પણ મુનિદશા સુધી સૌ વિકલ્પ પરિણામ છે, તો સમ્યક દર્શન થતાં તો હજી વિતરાગતા થોડી શરૂ થાય છે, મુક્તિનો માર્ગ શરૂ થાય છે. પણ ચારિત્ર દશા થાય તો પણ એમને દેવશાસ્ત્ર ગુરુના શુભ વિકલ્પ સાથે હોય છે. આચાર્યોએ પણ તીર્થંકર દેવના સ્તુતિ અને સ્તોત્રો લખ્યા છે. પદ્મનંદી પંચમષ્ટિમાં તો કેટલા સ્તોત્ર છે. શું પદ્મનંદી આચાર્યના બહુ મહાન આચાર્ય હતા પદ્મનંદી. જ્યાં સુધી વિતરાગ દશા નથી થઈ ત્યાં સુધી શુભભાવ હોય છે. પૂર્વાચાર્યોને ટીકા કરે છે, પોતે નવા શાસ્ત્રો લખે છે, પોતાના ગુરુની વંદન અને વૈયાવચ કરે છે, વંદન અને વૈયાવચ આદિ કરે છે, અને ભગવાનના સ્તોત્રો પણ લખે છે દેવગુરુ શાસ્ત્રના ભાવો, એમને પણ શુભ ભાવો હોય છે, હોય છે એમ લે છે, કરતા બુદ્ધિ એ કરે છે એમ નથી લેતા, હોય છે હોય છે હોય છે, સહજ આવે આવે એમ વાત છે, કરતા બુદ્ધિ એ કરવા એ વાત અહીંયા નથી. કેમ કે મુમુક્ષુને શુભભાવ હોય એમ કહેવા જતા કર્તૃત્વ દ્રઢ નથી કરવાનું, રાગનું કર્તૃત્વ દ્રઢ કરવાનું નથી. રાગનું કર્તૃત્વ પહેલાં નાશ કરવાનો એનું પ્રયોજન છે, પછી રાગનો નાશ આપોઆપ થઈ જશે. મુમુક્ષુને તો એમ થાય, જો અહીંથી હવે આપણે લેવું છે આગળ, કે મુમુક્ષુને તો એમ થાય કે દેવશાસ્ત્ર ગુરુની મને સમીપતા હો. સ્વભાવમાં શું આવે કે એમની સમીપતાથી મારા આત્મા ઉપર ઉપકાર થાય છે, મને પારમાર્થિક લાભ થાય છે, મારા આત્મામાં મારો દર્શનમોહ ગળે છે, એમના સાનિધ્યથી મારો દર્શનમોહ ગળે છે. એમનું સાનિધ્ય ન હોય ત્યારે મારા પરિણામમાં ઘણો ફેર પડી જાય છે, સાનિધ્ય હોય ત્યારે બીજી બાજુનો ઘણો ફેર પડી જાય છે, એવો એને પ્રત્યક્ષ અનુભવ છે. ખાલી શાસ્ત્ર વાંચીને એમ વિચાર્યું છે એમ નહીં, પોતાનો પણ અનુભવ એમ બોલે છે કે જ્યારે મને સાનિધ્ય હોય છે ત્યારે મારા પરિણામો બહુ સારા ચાલે છે, સાનિધ્ય નથી હોતું તો મારા પરિણામમાં એટલું સરસ નથી ચાલતું, એટલે એ સાનિધ્યને ચાહે છે. તો એ સ્વભાવમાં એને નુકસાન નથી, એ સ્વભાવમાં એને નુકસાન નથી. હવે એક બાજુથી અહીંયા ક્રોસ આર્ગ્યુમેન્ટ એવી રીતે થઈ શકે કે એક બાજુથી સ્વભાવનો નિષેધ, બીજી બાજુથી આવા સ્વભાવ આવે અને આવા સ્વભાવથી એને નુકસાન નથી લાભ છે. કોન્ટ્રાડિક્શન થાય છે કે નથી થતું? તો કે આવા આવા પ્રસંગમાં આવા પ્રકારમાં માત્ર ચારિત્ર ગુણની શું પર્યાય નથી જોવાની, અહીંયા શ્રદ્ધા ગુણમાં શું ફેરફાર થાય છે એ જોવાનું છે. ચારિત્ર ગુણમાં ભલે શુભભાવ હોય એ ગૌણ છે, અહીંયા અહીંયા શુભભાવની મુખ્યતા નથી, અહીંયા દર્શનમાં કપાય છે એની મુખ્યતા. માટે આવે ને હોય ને એ બધી વાતો ચાલે છે, કેમ કે એ શુભભાવના નેજા નીચે દર્શનમાં કપાય છે, માટે ત્યાં એનો નિષેધ કરતા નથી. નિષેધ નથી કરતા એટલે માત્ર શુભભાવનો આદર છે એમ નહીં, પણ અહીંયા દર્શન મોહ ઘટે છે એનો આદર કરવામાં આવે છે એમ લેવું. ઉપાદેયતા એટલે શું છે? પોતાને દર્શન મોહ ઘટે છે એ વાતની સમજણ છે, એને સમજણ છે એટલે એ પ્રકારનો વિવેક છે એની પાછળ. એટલે એક ન્યાય ગુરુદેવે એમ પણ કહ્યું, શુભભાવને ઘણા નિષેધ્યા પછી ક્યારેક એવો ન્યાય પણ કહ્યો કે સાચા નિમિત્તો નો આદર, સાચા નિમિત્તો પ્રત્યેનો આદર ભાવ, શું તેમના પ્રત્યેનો બહુમાનનો ભાવ, એ તેમના પ્રત્યેનો દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો વિવેક નથી એકલો, એ તો આત્મા પ્રત્યેનો વિવેક છે, એ આત્માનો વિવેક છે. પરમાગમ સારમાં લીધું છે, એમાં શું કેવું છે એમને? ક્યાં ક્યાં શુભભાવને કેમ ન ઉડાડ્યો? કે ત્યાં દર્શનમાં ઘટે છે એ વાત પોતાને ખ્યાલમાં છે, અને એમને આધાર આપ્યો છે પ્રવચન સારનો. પ્રવચન સારની અંદર ગ્રંથનો પ્રારંભ કરતા કુંદકુંદ આચાર્ય દેવે પોતાનો દીક્ષા પ્રસંગ લીધો છે, કે મુનિ જ્યારે દીક્ષા લીએ છે ત્યારે જેમ લગ્નમાં સગાવાલાને અને મોટા માણસોને આમંત્રણ આપવામાં આવે એમ દીક્ષા વખતે જે સાધર્મીઓ છે અને દેવગુરુ શાસ્ત્ર છે એને આમંત્રણ આપવામાં આવે છે. વાલા સગા શું એમ કરીને વાત લીધી છે. પુત્ર જો પહેલા જ વિવેક શબ્દથી શરૂ કર્યું છે, પોતાના જ્ઞાનમાં વિવેક પ્રગટ્યો હોવાથી રાગનો લીધો, પોતાના જ્ઞાનમાં વિવેક પ્રગટ્યો હોવાથી અરહંતાદિકને સંભાળીને નમસ્કાર કરે છે, પંચ પરમેશ્વરને નમસ્કાર કરે છે ને દીક્ષા લેતી વખતે, નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ. તો એ શુભરાગ થયો કે નહીં થયો? શુભરાગ થયો તો કે નહીં વિવેક થયો? કે જ્ઞાનનો પર્યાય લીધો, ચારિત્રનો પર્યાય નો મુખ્ય કર્યો, જ્ઞાનનો પર્યાય મુખ્ય કર્યો. મુનિ દશા છે ને, દર્શનમાં તો ગયો છે એમનો, હવે તો ચારિત્રમાં ટાળવામાં પણ એ વાત છે. દર્શનમાં ટાળવામાં તો એ વાત છે, પણ ચારિત્રમાં ટાળવામાં પણ એ જ વાત છે. કેમ કે રીત બદલાતી નથી, કાંઈ કામ કરવાની પદ્ધતિ બદલાતી નથી. એ જ વાલા સગા છે, પણ એ અરંતાદિ પંચ પરમેષ્ટી છે એ જ વાલા સગા છે. અને આમ લ્યો તો અત્યારે પંચ પરમેષ્ટી નથી તો જ્ઞાનીને મુમુક્ષુ વાલા સગા છે. કોણ વાલા સગા છે? જ્ઞાનીને મુમુક્ષુ. એમ દીકરા દીકરી પ્રત્યે પ્રેમ આવે છે, એના કરતા વધારે પ્રેમ મુમુક્ષુ પ્રત્યે આવવો જોઈએ. એ જ વાલા સગા છે. જેમ લગ્ન પ્રસંગમાં વાલા સગાને આમંત્રણ આપે છે, તમે આવજો, તમે જરૂર આવજો, અમારી શોભા વધશે, તમારા આવવાથી અમારી શોભા વધશે, એને એને એટલું માન આપે છે ને કે અમે અમે તમારા આવવાથી શોભશું, આમ અમે એકલા નહીં શોભીએ એમ કે છે. હં, અમારે ત્યાં પ્રસંગ છે એમાં એકલા એકલા અમે નહીં શોભીએ, તમે હશો તો અમારી સ્વભાવ જ છે એમ કે. એમ ધર્મમાં ઈષ્ટ એવા સિદ્ધો ધર્મ પ્રસંગોમાં, દીક્ષા પ્રસંગ, પ્રતિષ્ઠા પ્રસંગ, કોઈ પણ ભક્તિનો પ્રસંગ, સ્વાધ્યાયનો પ્રસંગ, બધા ધર્મ પ્રસંગ છે. એમ ધર્મ, એમ ધર્મમાં ઈષ્ટ એવા સિદ્ધો અરહંતો જિનબિંબો વગેરેને યાદ કરીને નમસ્કાર કરે છે, એમના ઉપકારને ભૂલતા નથી. શું કહે છે? એમના ઉપકારને ભૂલતા નથી. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદા દિયારીઓ. એ તો બધા હજારો વર્ષ પહેલા થયા, તો કે નહીં એમનો ઉપકાર છે, એમનો, એમણે ધર્મ પ્રવર્તાવ્યો, એમણે ધર્મ ટકાવ્યો, અને એમણે જે ધર્મ પ્રસાર કર્યો એની પરંપરા જે ચાલે છે, એટલે અત્યારે પ્રત્યક્ષ નથી તો પણ એ ઉપકારી છે, પરોક્ષપણે એ ઉપકારી છે. તેમના ઉપકારને ભૂલતા નથી. કેટલાક જીવો સનાતન દિગંબર પરંપરાના શાસ્ત્રો વાંચીને કુદેવવાદીના નામથી ચલાવે છે. દિગંબર શાસ્ત્રો વાંચે ને પાછા કુદેવને પણ વાંચે, ત્યારે ઘૂસી ગયું છે ને ભવિષ્યપંથીમાં, જરા વધારે ઘૂસી ગયું છે. એ માટે અનંત સંસારી છે. દિગંબરમાં આવીને કુદેવને માનતા થાય, કેવા છે? અનંત સંસારી છે. કેમ કે ભગવાન વિતરાગ સર્વજ્ઞ પરમાત્માનો એમાં મોટો અનાદર છે, સીધો અનાદર છે. શું દિલ્હીમાં લાલ મંદિરમાં જોયું છે ને, એક બાજુ પદ્માવતીની દેરી છે ને બીજી બાજુ ભગવાનના પીઠિકા છે, નિજ મંદિર છે. નિજ મંદિરમાં કોક કોક હોય, ઉરામાં ગળદી હોય, પદ્માવતીની આરતી થતી હોય એમાં ગળદી હોય. આવી દયાજનક હાલત દિગંબર સમાજની છે. ગુરુદેવ શું જોયું એની અંદર? અનંત સંસાર જોયો. તમે કેમ અનંત સંસાર જોયો? કે વિતરાગને મૂકીને એ પદ્માવતી મારા સંયોગોનો, મારા સંસારને અનુકૂળતાઓ આપશે, મને સાંસારિક અનુકૂળતાઓ મળશે એવી સંસારની ચાહના. વિતરાગ બિરાજતા હોવા છતાં પણ સંસારની ચાહનાવાળા કુદેવને એ ભજે છે. એ કુદેવને ભજતા નથી પણ એના સંસારને ભજે છે, માટે તેઓ અનંત સંસારી છે. આવું છે. લોકોને કેટલો મોટો અપરાધ છે એની સમજણ નથી. હવે દિગંબરોને સમજણ નથી તો બિચારા બીજા અન્ય કુદેવાદીના, જેના જેને સંપ્રદાયમાં જેના દેવ જ કુદેવાદી છે એને તો ક્યાંથી વારો આવે સમજણમાં? એવા કુદેવાદીના સંપ્રદાયમાં કોઈ માર્ગાનુસારી થાય છે તો કૃપાળુદેવને ખૂબ એનો રિસ્પોન્સ આપે છે કે અરે અહીંયા દિગંબરોમાં ભાન નથી લોકોને, અને જ્યાં કુદેવાદી છે ત્યાં એને આવું સૂજે છે. નક્કી આ આત્મા મોક્ષ માર્ગમાં આવશે. આજે ને કાલે આ આત્મા મોક્ષ માર્ગને પ્રાપ્ત કરશે. એમ ઘણા પુણ્ય લઈને દિગંબરમાં આવ્યો. કેટલા? ઘણા પુણ્ય લઈને દિગંબરમાં આવ્યો. વળી પાછો અહીંયા આવીને ઊંધો પડ્યો, માનવા માંડ્યો કુદેવાદીને. ક્યાં જશે? સીધો 30 ઇંચમાં. વિવેક છૂટી ગયો હોવાથી એનું જ્ઞાન બિડાશે. બાકીની 3 ગતિમાં જ્ઞાન નથી, ઉઘાડ નથી બિડાતો. નારકીને પણ અવધિ જ્ઞાન હોય છે, પેલે કુ અવધિ હોય છે પણ ઉઘાડ ઘણો. દેવોને તો હોય જ છે કુ અવધિ ને સુ અવધિ, બે હોય છે. નારકીમાં જઈને સમ્યક દર્શન થાય એને સુ અવધિ થઈ જાય પાછો કુ અવધિમાંથી. મનુષ્યમાં તો ઘણો વિવેક કરી શકે છે. જ્યાં ઘણો વિવેક કરી શકે છે ત્યાં અવિવેક કર્યો એનું જ્ઞાન બિડાઈ જશે. 3 ઇંચ ગતિમાં જશે. કુદેવને માનવા વાળા ની ગતિ 3 ઇંચ ગતિ. મારે એકવાર એવું થયું, ગુરુદેવ રાણપુર પધાર્યા હતા વતનમાં. ત્યાંથી અમારા પાત્રથી મોટા ભાઈનું ઘર છે, વસંતભાઈ આવે છે ઉતારકા, એમનું ઘર છે. હજી મારે તો ઘરે જ ઉતરવાનું હોય, અમારું ઘર હોય એટલે. પછી સાંજ પડી એટલે ધનુબેનને પ્રાણભાઈને બધા આવેલા હતા તો કે અમારા ઘરે ચાલો આપણે સત્સંગ કરીએ. કે એમનું મકાન મોટું છે ત્યાં, પૈસા વાળા હતા એક જમાનામાં. બહુ મકાન હજી હમણાં કંઈક વેચાઈ ગયો, બહુ મોટું મકાન છે, બંગલો છે. હા તો કે ચાલો આપણે ત્યાં સત્સંગ કરીએ. મને તેડવા આવ્યા એટલે મારા ભાઈજીને બાબુને હતા કે અહીંયા સત્સંગ કરો ને તો અમને લાભ મળે ને. હા પછી મેં કીધું ભાઈ આ લોકોને વાત જોઈએ, એમને લાભ લેવો હોય તો અહીંયા રાખો નહીં, પાછા એ લોકો ત્યાં નહીં આવે, આપણે અહીંયા સત્સંગ રાખીએ. પછી ઘરે સત્સંગ રાખ્યો હતો. પછી એમાં કુદેવને સુદેવના એવા કોઈ પ્રશ્નો પણ નીકળ્યા. જો ખરાબ નહીં લગાડતા, આમાં કોઈની નિંદા પ્રશંસાનો સવાલ નથી. કુદેવની નિંદા કરવી એવો કોઈ અહીંયા હેતુ નથી. પણ હેતુ એક બીજો છે, એક હિત ઈચ્છું, હિત વાંછક તરીકે વાત કરું છું કે સમજ્યા વગર ગમે તે દેવના કુળ ધર્મને આપણે માનીએ તો 3 ઇંચ ગતિ આવે. એનું ફળ શું? કુદેવને માનવાનું ફળ 3 ઇંચ ગતિ છે. હવે તમે મારા વાલા છો, સગા છો એટલે સગા વાલામાં ગણાય ને, તો તમે 3 ઇંચ ગતિમાં જાઓ એવું અમે કેમ ઈચ્છીએ? તમે ન જાવ એમ ઈચ્છીને આ વાત ચાલે છે. તમારી ભવિષ્યની પર્યાય 3 ઇંચ ગતિમાં ન થાય એવી શુભેચ્છાથી આ વાત છે, કોઈ દેવની નિંદા કરવાની વાત આમાં નથી, વાત તમારા માટે છે, બોલા દેવો માટે નથી કઈ. એટલે સમજાવવામાં જરા એવી રીતે માઇલ્ડ ટોનથી વાત લેવી પડી, નહીતર દુઃખ લાગી જાય, કેમ કે શ્રદ્ધાનો વિષય તો આળા ગુમડા જેવો છે, દુઃખ લાગે, દુઃખે એને. શું કીધું કે દિગંબર થઈને કુદેવાદીને માને અનંત સંસારી છે, જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી તેને આત્માનું મહાત્મ તો આવતું જ નથી. શું આવ્યું? ગુરુદેવ એમ કે છે કે પેલા સાચા નિમિત્તનું બહુમાન આવે, પછી આત્માનું બહુમાન આવે. પેલા આત્માનું બહુમાન આવે ને પછી તને સાચા નિમિત્તનું બહુમાન આવે એમ નથી. પેલા સંકેત, પેલું સંકેત આ બાજુ છે, પછી ત્રીજું સંકેત છે. એટલે જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી અને આત્માનું બહુમાન હોય એ વાત રહેતી જ નથી. શું એ વાત જ રહેતી નથી? અથવા એને વિવેક નથી. જેને નિમિત્તનો વિવેક નથી એને ઉપાદાનનો વિવેક હોય એ વાત વિચારવા જેવી રહેતી નથી. કેવી? વિચારવા જેવી રહેતી નથી. કેમ કે ઉપાદાનનો વિષય સ્થૂળ છે અને ઉપાદાનનો વિષય સૂક્ષ્મ છે અને નિમિત્તનો વિષય સ્થૂળ છે. હવે સ્થૂળ વિષયમાં જેનો વિવેક જ્ઞાન કામ કરતું નથી, સ્થૂળ વિષયમાં જેને જ્ઞાનનો વિવેક વર્તતો નથી એને સૂક્ષ્મ વિષયમાં એનું જ્ઞાન વિવેક કરી શકે એ વાત કેમ વિચારી શકાય? એ વાત વિચારમાં પણ રહેતી નથી. એટલે કે છે કે જેને નિમિત્તનો વિવેક નથી, સાચા નિમિત્તનો વિવેક નથી તેને આત્માનું મહાત્મ્ય તો કદી આવતું જ નથી. હવે એક વચન બહુ સરસ સિદ્ધાંત કહી દીધો કે આ સ્થળે તો, આ અપેક્ષાએ તો નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. નિમિત્તનો વિવેક તે નિમિત્તનો વિવેક નથી, નિમિત્તનો વિવેક તે આત્માનો વિવેક છે. એમાં એ આત્મભાવ જોવે છે, એનો આદર કરે છે, માટે એમાં આત્માનો વિવેક છે. સ્વરૂપ દ્રષ્ટિ જેને થઈ છે એવા જ્ઞાનીઓ તેને નિમિત્તનો વિનય આવ્યા વિના રહેતો નથી. જ્ઞાનીને એના પોતાના ગુરુ પ્રત્યે, એના શાસ્ત્ર પ્રત્યે, તીર્થંકર આદિ દેવો પ્રત્યે, સર્વજ્ઞ દેવ પ્રત્યે એને વિવેક વિનય આવ્યા વિના રહેતો નથી. જે લોકો આવી જગ્યાએ નિશ્ચયને મુખ્ય કરે છે અને આ વાતના વિવેકને ગૌણ કરે છે શુભ ભાવના બહાને, એ લોકો નિશ્ચયના બહાને ભૂલેલા છે. શું કીધું? એ ભૂલ્યા છે એમ કે છે, એની ભૂલ થાય છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને, એમ વાત છે. વિરુદ્ધ ભાવે લોકો નિશ્ચયના બહાને ભૂલ્યા છે અને વ્યવહારને સમજ્યા જ નથી, વ્યવહારને એ સમજતા નથી. તો વ્યવહારને સમજતા નથી, નિશ્ચયને ક્યાંથી સમજવાના કે નહીં સમજે? માટે તે નિશ્ચય વ્યવહાર બંનેમાં ભૂલેલા છે, બેની ભૂલ છે. એની નિશ્ચયની પણ ભૂલ છે અને વ્યવહારની પણ ભૂલ છે. આવું છે, 831 છે. ઘણા પડખાની વાતો આવી છે પરમાગમ સારમાં. અમે સબ્જેક્ટ તાર્યા હતા ક્લાસિફિકેશન કર્યું હતું. પોણા 200 સબ્જેક્ટ થાય છે. કેટલા? એક 1008માં પોણા 200 સબ્જેક્ટ આવ્યા છે. એટલે લગભગ દર 5-6 બોલમાં વિષય બદલાય છે એમ થયો. પરમાગમ સાર મેં 1008 વચનામૃત હૈ ગુરુદેવ કે ઉસમે કોન સે વિષય આયે હૈ ઉસકા વર્ગીકરણ ક્લાસિફાઈડ ક્યા થા તો 175 વિષય પર બાતે ચલીએ વિભિન્ન પ્રકાર સે. શું વાત ચાલી? કે મુમુક્ષુને તો એમ થાય કે જ્ઞાનીની મોક્ષ માર્ગની વાત નથી લેવી. મુમુક્ષુને તો એમ થાય કે દેવશાસ્ત્ર ગુરુની સમીપતા હો, મને સદાય દેવગુરુ શાસ્ત્રની સમીપતા હો. સમિતિ પાસે રામજીભાઈ રહેતા હતા ને, પોરબંદર વાળાને મુકામ મકાન છે ચાલ જેવું, ત્યાં પેલા બેન શ્રી રહેતા હતા. પછી આશ્રમ કર્યો રતનલાલજીના પિતાશ્રીએ, વછરાજી ગંગવાલ, અને બેનશ્રી માટે રૂમો બનાવ્યા, જ્યાં રહ્યા છે એ રૂમ બનાવ્યા. એક મિનિટના રસ્તે થોડાક મંદિરની સમીપ આવ્યા, રાજી થઈ ગયા. હા, નાની હતા તો એ રાજી થઈ ગયા. લે, આપણે તો ભગવાનના ખોળામાં આવી ગયા. કે કાંઈ લાંબો ફેર છે? તમે ડિસ્ટન્સ જુઓ તો માનો કે મંદિર ને સમિતિ વચ્ચે, ચાલ વચ્ચે 50% ડિફરન્સ હશે. આ 2 મિનિટનો રસ્તો છે, 1 મિનિટનો. રાજી રાજી થઈ ગયા. આ સમીપ્ત ક્ષેત્ર સમીપતામાં, ભાવમાં તો સમીપતા હોય જ, ક્ષેત્ર સમીપતામાં આવી વાત હતી. બોલો શું કહે છે? મુમુક્ષુને તો એમ થાય કે દેવશાસ્ત્ર ગુરુની સમીપતા હો, તેમની વાણીનું શ્રવણ મનન મને હો. સમીપતા હોય તો શ્રવણ થાય ને, શ્રવણ હોય તો મનન ચાલશે. માટે એનું શ્રવણ મને હંમેશા મળ્યા કરો, વગેરે બધી ભાવના આવે. મુમુક્ષુને આ બધી ભાવના આવે. હા, સ્વભાવ નથી લીધો, ભાવનામાં, વિવેકમાં, દર્શનમાં, ઘટવામાં, આ બધી વાત લીધી છે. હા, એ તો શિક્ષર મારી છે કૃપાલ. 269 પત્રમાં પોતે એમ કહ્યું કે અમને મન મિલાપી સત્સંગ અહીંયા નથી, મુંબઈમાં અમને અમારું મન ઠરે એવું કોઈ પાત્ર નથી અહીંયા મુંબઈમાં. એટલે તમારો સત્સંગ અમે ઈચ્છીએ છીએ. કોને પત્ર લખ્યો છે? સૌભાગભાઈને. અમને તો મોક્ષ કરતા પણ સંત ચરણની સમીપતા વધુ વાલી છે. અમને કોઈ જો અમારાથી વિશિષ્ટ ગુણવાન મહાત્મા મળે તો એના ચરણમાં અમે એવા બેસી જઈએ કે મોક્ષ પણ ન માગીએ. હવે અમારે મોક્ષ જોતો નથી. સર્વસ્વ મળી ગયું. સર્વસ્વ મળ્યા પછી કાંઈ માગવાની વાત રહેતી નથી, અને માગવાની વાત રહે તો સર્વસ્વ મળ્યું નથી. એમ એવા ભાવો આવે છે. હા, હાલી નીકળીએ એના પગના તળિયા ચાટીએ અને હાલી જ નીકળીએ અમે, કાંઈ ન જોઈએ એમ કે છે. પછી આ બધાને કોણ સમજાવશે એ જોવા રહીએ. હજારો માણસો અહીંયા આવવા મીંડ્યા, હવે એ લોકોનું શું થશે? હું તો મારું કરવા નીકળ્યો છું, હું કોઈનું બીજાનું કરવા નીકળ્યો નથી. એવી વાત હતી. સત્પુરુષના ચરણનો ઈચ્છુક, એ તો પાત્રતાનું સૌથી મોટું લક્ષણ એમને, અને બાકીના લક્ષણો એનામાં એમાં સમાય છે એમ કીધું. શું કે છે કે આવી બધી ભાવનાઓ આવે અને એ ભાવનાઓ દર્શન મોહને કાપે છે. શું કરે છે? એ ભાવનાઓ દર્શન મોહને કાપે છે. ભાવ સમીપતામાં એ વિઝ્યુલાઇઝ થયા કરે, શરીર દૂર હોય ક્ષેત્રથી અને ભાવ ત્યાં ને ત્યાં રહ્યા કરે, એ જ હાંભરા કરે, એમના જ વિચારો આવ્યા કરે, એ જ દેખાયા કરે, એ બધી ભાવ સમયતા છે. હા, એની પરિણતિ ચાલે, એની ભજના ચાલે, શું એ બધી ભાવ સમયતા છે. વગેરે બધી ભાવના આવે સમ્યક દ્રષ્ટિને અને ચારિત્રવાન મુનિને પણ. મુમુક્ષુની તો વાત લીધી, પણ હવે જેને વિતરાગતા થઈ છે, આને તો હજી વિતરાગતા નથી, હજી રાગમાં ઊભો છે, એને તો આ એને તો રાગનું પડખું બદલાયા વિના રહીએ નહીં. પણ સમ્યક દ્રષ્ટિ અને ચારિત્રવાન મુનિને પણ દેવશાસ્ત્ર ગુરુની સાનિધ્યતાના શુભ ભાવ આવ્યા વગર રહેતા નથી, વચ્ચે સાથે હોય છે. કરતું તો બુદ્ધિનો આમાં સવાલ નથી, હોય છે અને આવ્યા વગર રહેતા નથી. નેચરલ પોઝિશન છે આ, અને એનાથી નુકસાન નથી. એમાં શું થયું કે પોતાને એમ થયું કે હવે આ આત્માનો આ મનુષ્ય પર્યાય જ મોડો થયો, અનંતકાળથી એમનો આત્મા પણ પરિભ્રમણ કરતો હતો, કુનકુંદાચાર્ય દેવનો પણ. હવે પોતે જૈન ધર્મમાં આવ્યા છે, મુનિ દીક્ષા અંગીકાર કરી છે, ઘણી વિતરાગતા પ્રગતિ છે, તો એમને ભગવાન બહુ સાંભળતા હશે. તો મહાવીર સ્વામી તો ચાલ્યા ગયા, તીર્થંકરોનો કાળ પૂરો થઈ ગયો, આપણો મનુષ્ય પર્યાય કોઈ આવા કાળે જ થયો, શું થાય હવે? કોઈ સાક્ષાત સ્વરૂપ છે નહીં, અહીંયા કેવડીનો જમાનો જ પૂરો થઈ ગયો. શું કેમ કે પછીના થોડા મહિનાઓમાં જ તે ત્રણેય કેવડી થઈ ગયા. શું ગૌતમ સ્વામી તો તરત કેવળ જ્ઞાન પામ્યા, તે દિવસે ભગવાન નિર્વાણ પદ પામ્યા, તે જ દિવસે પામી ગયા. પછી સુધર્મા સ્વામી અને જંબુ સ્વામી પામ્યા, હું છેલ્લે જંબુ સ્વામી પામ્યા મથુરાથી, 84 મથુરાથી. એ અંતિમ કેવળની નિર્વાણ ભૂમિ છે. એમને વિયોગ સાયલો અને ભાવના બહુ તીવ્ર થઈ હશે, તો પવિત્રતાની સાથે પૂન પણ પ્રગટ્યા એમના. કોઈ પણ યોગે, લબ્ધિના યોગે કે કોઈ દેવના યોગે કે ગમે તેમ, બે દંત કથા છે કે એમના કોઈ મિત્ર હતા, એ દેવલોકમાં હતા, એને જોયું અવધિજ્ઞાનથી કે આમની ભાવના છે અને મારી પાસે તો આપણને યોગ છે, હું તો જાઉં છું, હું તો મહાવિદ્યમાં જાઉં છું સમુસરણમાં, આને લઈ જાઉં. અને કાંઈ એમને પોતાને પણ ચારણ વૃદ્ધિ ધારી લબ્ધિ પ્રગટી હોય તો પોતે પણ આકાશગામીની વિદ્યાથી જઈ શક્યા હોય, ભાવના થઈ છે. જુઓ, પોતાનો સર્વજ્ઞ સ્વભાવ પ્રત્યક્ષ હાજરા હજુર હોવા છતાં પણ એ ભાવ કેટલો જોરથી આવ્યો હશે. મહાવિદે સુધી ગયા એ સમોસરણમાં, સમોસરણમાં દિવ્ય ધ્વનિ સાંભળતા સાંભળતા એવો કોઈ સૂક્ષ્મ વિષય આવે ત્યારે આત્મા સૂક્ષ્મ પર્યાય ધારણ કરીને બહાર નીકળે છે, એમ બને છે.
શ્રી મુનિરાજ ને દેવસાત ગુરુ ની સાનિધ્યતા ન હોય તો મુનિ પણ આજે પડવાની શક્યતા રહે?
પડે એવો નિયમ નથી. અમુક બહુ ઊંચી કક્ષાના મુનિઓ હોય છે, જેને જિનકલ્પી મુનિ કયા છે શાસ્ત્રમાં. કેવા કયા છે? જિનકલ્પી કીધા છે. એકલા જ રહીએ, હા, એકલ વિહારી જ હોય. એ તો બહુ ઊંચી કક્ષામાં હોય છે, જામી ગયેલા હોય છે. એને કઈ કઈ એવો નિયમ નથી એના માટે કોઈ લાગુ પડતો. સામાન્ય થી આ વાત છે, વિશેષ થી વાત નથી. સામાન્ય પ્રકાર આવો હોય, હા, એમાં કઈ સવાલ નથી. પણ બહાર નો યોગ એવો ન હોય, એને પોતાના પરિણામ અંતર્મુખ વિશેષ રહેતા હોય છે. એટલે એને સત્સંગની જરૂર નથી, મુનિઓના સત્સંગની પણ એને જરૂર નથી. જિનકલ્પી કહેવાય છે, એનું નામ જિનકલ્પી. જેમ જિનેન્દ્ર ભગવાનને કોઈ સત્સંગ ન હોય, જગતગુરુ છે ને પોતે, એવા જિનકલ્પી મુનિઓ પણ હોય છે, બહુ ઊંચી કોટીના મુનિ ગણાય છે.
સત્પુરુષને તો જોઈએ છે,
સત્પુરુષ તો ઈચ્છે છે. આ કૃપાલુદેવ જોવાને એક અવતારે છે, તો સત્સંગની કેટલી મહિમા કરી છે, અને કેટલો સૌભાગભાઈ જેવાનો સત્સંગ ઈચ્છે છે. નહીતર પ્રશ્ન એ ઉઠે કે જ્ઞાની હોય હિનગુણીનો સંગ કરે. દેવચંદભાઈનો પ્રશ્ન હતો એ, કે જ્ઞાની હોય હિનગુણીનો સંગ કરે. ખરેખર આમ તો મુખ્યપણે તો શું છે કે મુમુક્ષુ છે, હિનગુણી છે, એ જ્ઞાનીનો સંગ કરવા જાય છે. પ્રધાનપણે વાત એ છે, પણ ગૌણપણે એમ પણ છે કે જ્ઞાની પણ ઈચ્છે કોઈ એવા પાત્ર હોય તો. અને એનું જીવંત ઉદાહરણ છે સૌભાગભાઈ અને કૃપાળુદેવ. અમે તમારા સત્સંગને ઈચ્છીએ છીએ, એમ પણ બને. અહીં તો શું છે, લાભ જોવે છે, સ્વાર્થી છે બધા. મુમુક્ષુ એ સ્વાર્થી છે અને જ્ઞાની એ સ્વાર્થી છે. એને પોતાને આત્મભાવ વિશેષ પ્રગટ થતા હોય તો એ શું કરવા, એ સત્સંગ નહીં છે. બીજી કોઈ જગ્યા નથી. હા, તો એ વાંધો નથી. સત્પુરુષને ભક્તિમાનની ભક્તિ કરવાનો વાંધો નથી. અને એમણે ભક્તિ કરી 187માં માર્ગાનુસારી જીવોની ભક્તિ કરી છે. એ કોઈ ભક્તિમાનની ભક્તિ કરવા માટે ભક્તિ નથી કરતા, એમાં પોતાનો લાભ છે માટે કરે છે. સ્વાર્થ છે, સીધી વાત છે. મતલબ કહેવાનો એ છે કે એ પોતાના લાભને સમજે છે કે ક્યાં પોતાનો લાભ છે. ત્યારે સિદ્ધાંત એમ આવ્યો કે હિનગુણીનો સંગ ન કરવો, એનું શું આ ક્રોસ આર્ગ્યુમેન્ટ છે? તો કે એમાં એમ કેવું છે કે તું કુસંગ ન કરતો, તું કુસંગ ન કરતો, પણ જો તને સંગ કરવાનો ભાવ રહેતો હોય તો તું વિશેષ ગુણીનો સંગ કરજે, અને કુસંગમાં ન જતો. એવી મર્યાદા છે ઉપેક્ષામાં. એ સિદ્ધાંતની મર્યાદા કેટલી, કે આટલી મર્યાદા છે એને. સિદ્ધાંતના અપેક્ષાને મર્યાદા ન સમજે તો પાછું ક્યાંક તું ક્યાંક લગાડે. ક્યાં જ્ઞાની થઈને કેમ એનો સ્વભાવનો સત્સંગ કરવાની વાત કરે છે? એમનો પરિણામ નહીં પડી જાય કે તું વાત ને સમજો નથી. હા, કઈ જરાય નહીં ને, ભેદ નહોતો બે વચ્ચે કઈ. ત્યાં સુધી કીધું એમણે, લખ્યું એક કાગળમાં, કે જે અમે વ્યાપાર આદિ વ્યવસાય આદિ પ્રવૃત્તિ અમારા કુટુંબ માટે કરીએ છીએ, તેવી જ પ્રવૃત્તિ અમારે તમારા કુટુંબ માટે કરવી હોય તો અમને ભેદ નથી. એટલે કમાઈને અમારા કુટુંબને આપીએ છીએ, એવું જ અમે તમારા કુટુંબને આપીએ તો અમને એમ ન લાગે હું બીજાને આપ્યું છે, એમ કે છે. કેટલી આત્મીયતા થઈ ગઈ એમને.
હા,
એ તો અવગુણી છે, એનો સંગ ન કરવાની વાત છે એની અંદર. શું એમાં જે સંકેત છે એ જાતનો છે, પણ એનો એકાંત પકડીને કોઈ એવી રીતે લે કે જ્ઞાની છે અને કેમ મુમુક્ષુનો સંગ કરવાનું ઈચ્છે છે, તો એ વાતને સમજો નથી, તો એને જ્ઞાની પ્રત્યે અભક્તિ થયા વિના નહીં. એટલે જે કઈ વિચાર આવે એમાં પણ ઊંધા વિચાર ન આવે, સમજણ પૂર્વક ના વિચાર આવે એ ધ્યાન રાખવું જોઈએ. શું કે છે કે ચારિત્રવાન મુનિને પણ દેવશાસ્ત્ર ગુરુની સાનિધ્યતાના શુભભાવ એવા વગર રહેતા નથી, વચ્ચે હોય છે, અણુવ્રત મહાવ્રતના શુભ પરિણામ આવે છે. એ તો પાંચમાને છઠ્ઠા ગુણ સ્થાનના સ્વભાવ પ્રસિદ્ધ છે અને એને વ્યવહાર રત્નત્રયમાં પણ નાખ્યા છે શાસ્ત્રકારોએ, કે તો એને હોય જ, નિશ્ચયની સાથે વ્યવહાર હોય, એકલો નિશ્ચય પૂરો પ્રગટો નથી, તો એને અણુવ્રત ને મહાવ્રતના પણ શુભભાવ હોય તેની સાથે એ શુભભાવ છે. દેવશાસ્ત્ર ગુરુના સાનિધ્યના શુભ પરિણામો આવે છે, સાથે સાથે આવે છે. બહારનો યોગ કેટલો હોય તે વાત જુદી, પછી પુણ્ય યોગ હોય એટલું બહારનો યોગ થાય, કોઈને યોગ થાય કોઈને યોગ થાય, પણ ભાવ આવ્યા વિના રહે નહીં તે વાત જુદી, પણ તેની ભાવના તો આવી જ હોય છે. ભાવનામાં જાય છે, શુભરાગમાં ન લીધું, ભાવનામાં લઈ ગયા, વિવેકમાં લઈ ગયા. શું ગુસ્સો ને 65 થયા અહીં સુધી રાખે. આત્મ પ્રાપ્તિના ઈચ્છુક મુમુક્ષુ જનને ઉપકારી એવા દેવગુરુ, શાસ્ત્ર અને સત્પુરુષ તેમના પ્રત્યે બહુમાન, ગુણાનુવાદ આદિનો વિકલ્પ હોય છે તે આત્મ પ્રાપ્તિમાં બાધક નથી. પરંતુ ઉલટાનો જ્ઞાનની નિર્મળતામાં ઉત્પન્ન થયેલો વિવેક અને તેવા વિવેકપૂર્વક દર્શન મોહની હાનિ થાય તેવી ભાવના ના પરિણામ છે. તેથી આ સ્થાનમાં ભાવના અને વિવેકની મુખ્યતા છે, પણ માત્ર શુભ ભાવની ગણતરી કરવા ની અસરળતા વાસ્તવિક ઘટે નહીં. જો માત્ર અહીંયા શુભાવને જ ગણવામાં આવે તો આ વિષયની યથાર્થતાનો અજાણપણો પ્રસિદ્ધ થાય છે. યથાર્થતાનું અજાણપણું પ્રસિદ્ધ થાય છે એમ સમજવા યોગ્ય છે.